ਆਪਣੇ ਆਂਗਣੇ ਸਿਮੰਦਰ ਆਦਿ ਜਿਨੇਂਦਰ ਦੇਵ ਨੀ ਪਾਵਨ ਪਧਰਾਮਣੀ ਥਯੂ એનો વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ ચાલે છે. આ પ્રસંગે આપણે 170 તીર્થંકર આ મનુષ્ય ક્ષેત્રમાં, મનુષ્ય ક્ષેત્ર એટલે અઢી દીપ, કારણ કે અઢી દીપ સિવાય ક્યાંય પણ મનુષ્ય નહીં હોય. ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં તો પ્રશ્ન જ નથી, મધ્યલોકમાં પણ મનુષ્ય ક્યાં સુધી હોય છે? અઢી દીપ સુધી હોય છે. તો એ અઢી દીપમાં જ્યારે ધર્મનો ઉત્કૃષ્ટ કાળ આવતો હોય છે ત્યારે 170 તીર્થંકર થાય છે. એક અદ્ભુતતા હશે જીવને માટે, જેને કે ધર્મનો એવો સુકાળ ફાલ પાકે, જેમ ઘણી વાર હોય સિઝનમાં કે આ વખતે કેરીનો ફાલ બહુ છે, આ વખતે આ છે, એમ એવો ધર્મનો ફાલ જ્યાં દિવ્ય ધ્વનિની ધારાઓ નિરંતર એ ધોધમાર વરસાદ એમ વરસતી હોય, તો એવો કાળ અને જે છેલ્લે અજિતનાથ ભગવાનના સમયે થયેલો, તો એ ધર્મનો કાળ યાદ કરીને આપણે પણ આપણી ભાવના કરીએ છીએ કે અમારા માટે પણ ખરેખર આવી આરાધનાનો કાળ આવી ગયો છે. જેમ સમોસરની સ્તુતિમાં એક વાત સરસ છે કે તીર્થંકર કેવા છે, ધોરી ધર્મ પ્રવર્તકા, ધર્મ કાળ અહો વર્તે ધર્મ ક્ષેત્ર વિદેહમાં, વીસ વીસ જહા ગરજે ધોરી ધર્મ પ્રવર્તક. ધોરી ખબર છે આમ નહી, ધોરી માર્ગ કહેવાય, જેમ અત્યારના હાઈવે કહે ને બધા મોટર હાઈવે, એમ ધોરી માર્ગ એટલે કે વિશાળતા અને જોરદાર, એમ ધોરી ધર્મ, ધર્મના પ્રવર્તતા, એના ધર્મ પ્રવર્તાવનારા એવા એક તીર્થંકર, એવા 20, એવા 170, એ કેવો કાળ હશે? ફરીથી એ કાળને યાદ કરીને તે જીવની એવી પાત્રતા અને એવો યોગ, બે સામે એમ આપણે પણ એક વિચારવું છે કે મારા માટે પણ જાણે અત્યારના શું થશે, એવો કાળ સુકાળ એ મારા માટે એ આવી ગયો છે. તો એ 170 તીર્થંકર હોય એવા કાળને આપણે યાદ કરીને તે વખતના તીર્થંકરોને, એમાં 4 તીર્થંકર એટલે કે 20, એક મેરુ સંબંધી 4 અને ભાઈને થઈને 20 તીર્થંકર તો કાયમના છે. જેમ આપણે એક એક મેરુમાં લઈએ છીએ ને, સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ અને શોભા, એ કોના સંબંધી છે? સુદર્શન મેળું, પછી વિજય મેળું, સંજાતક, સ્વયંપ્રભુ, રસવાનંદ સ્વામી અને અનંત વીર્ય, અને આજે ક્યાં લીધા હતા? સૂર્યપ્રભ સ્વામી, વિશાલ કીર્તિ સ્વામી, વજ્રધર સ્વામી અને ચંદ્રાનંદ. એ આજે આપણે બીજો જે ખંડ, ધાતકી ખંડ છે, એની પશ્ચિમ દિશા છે, એમાં અચલ મેરુ. આપણે પણ જ્યારે અષ્ટાનિકા આવે છે ત્યારે બોલતા હોઈએ છે, પણ એ ત્યારે શું બોલતા હોય છે? પંચમેરુ સંબંધી શાશ્વત જીન મંદિર. આ શું છે? મેરુ સંબંધી એ કાળે થયેલા તીર્થંકર. બે ફરક છે, ઓલી તો એક સ્થાપના છે અને આ તો કેવા છે? સાક્ષાત તીર્થંકર સર્વજ્ઞ પરમાત્મા છે. ખરેખર તો એ સ્થાપના પણ આપણે કેવી છે? જીન પ્રતિમા જીન સાર. વારાણસીદાસજીએ તો ત્યાં સુધી લખ્યું, જાકી અલ્પસ્થિતિ સોઈ પ્રમાણે જીન પ્રતિમા જીન સાર. જેના અવે ભવ અલ્પ છે એવો જ લાયક જીવ જીન પ્રતિમાને જીનેન્દ્ર દેવ સમાન. એમનો વિચારવું કે આ તો શું છે, કંઈક આરસનું છે, કંઈક પંચધાતુના છે કે આ છે નહીં, એમ એની પાછળની ભાવના શું સંકળાયેલી છે? માની લો આપણો જન્મ જ્યાં તીર્થંકર બિરાજમાન સાક્ષા હોય ત્યાં થયો હોય, તો શું કરીએ? વાણી સાંભળવા માટે કઈક ટાઈમ મળે ત્યારે જતા હોય, કારણ કે એમને તો થયા કરે મારે બીજા કામ બધા નિપટાવી કરીને પછી હું જઈશ, તો એમ ન વિચારું. આ જીન મંદિર સમવસરણ સમાન છે, એ વેદી છે, એ જે આપણે કમળ સિંહાસન એ જાણે ભગવાનની શું છે, એ વેદી છે. અને ભગવાન સિમંદરાદિ ભગવાનની એ પ્રતિમાની મારા માટે તો એ સાક્ષાત. જીવનમાં બહારમાં જ્યાં એને ભાવના જાગે વગર કહે આમ, એની શું સુંદરતા અને શું નહીં. આ તાજમહાલ જોવા જાય, આમ નાયગરા ફોલ્સ છે, એફિલ ટાવર જોવા જાય, તો આમ એને કુદરતમાં શું થઈ જાય, આમ જોવે તો એ શું થઈ જાય, આહા થઈ જાય. અરે તો તને તારા ઉપકારી પ્રત્યેની આવી અહો ભક્તિ ભાવના કેમ જાગૃત ન થાય. તો એ 170 તીર્થંકર અને એની જ અંદર 720 તીર્થંકર સહિત બધાને આપણે યાદ કરીએ છીએ. એમાં આજે પણ પૂજાના અષ્ટદ્રવ્યમાં શેની વાત આવી હતી, ચાર કસાઈથી રહિત થવાની અને સાથે સાથે ક્રોધ માન માયા લોભ લીધા અને સાથે અનંત અનુબંધી અપ્રત્યાખ્યાનાવાણી પ્રત્યાખ્યાનાવાણી અને સંજલન. બાકી એ રીતે જો સામાન્ય રીતે લઈએ તો અષ્ટદ્રવ્યમાં પણ એક ગુણસ્થાનના આધારે જો વિચાર કરીએ તો થઈ શકે છે. જેવી રીતે જલ છે, જલ દ્વારા આપણે કરીએ ત્યારે શું ભાવના કરીએ કે હે ભગવાન, હું સમ્યક દર્શનરૂપી નીર દ્વારા હું મારા આત્માને મિથ્યાત્વની મલિનતાથી પવિત્ર કરું. આપ તો પવિત્ર છો જ, પણ આ જલ દ્વારા આપનું પૂજન કરીને હું સમ્યક દર્શનરૂપી જલ દ્વારા મારી મિથ્યાત્વની મલિનતાનો નાશ. તો એ શરૂઆત શેનાથી થઈ, ચોથે ગુણસ્થાનથી. પછી ચંદન સામે ક્રોધ કસાઈનો નાશ થાય, અક્ષત સામે માન કસાઈનો નાશ થાય, પુષ્પ સામે માયા કસાઈનો નાશ અને નૈવેદ્ય સામે લોભ. તો શું થઈ ગયું, ચાર કસાઈ એટલે કોણ ગયું, એટલે કોણ ગયું, ચારિત્રનો દોષ. પહેલો કયો મિથ્યાત્વ એટલે શું ગયો, શ્રદ્ધાનો દોષ ગયો. પછી ક્રોધ માન માયા લોભ એ ચારે સેના માટે ગયા, ચારિત્રનો. અને આવું થાય તો ક્યાં જીવ પહોંચે, ક્યાં પહોંચે, વિતરાગ થઈ અને તરત શું પ્રગટ થાય, કેવળ જ્ઞાન. તો દીપમાં કેવળ જ્ઞાન છે, ક્રમસર લાગે છે. શ્રદ્ધા ગઈ, મિથ્યાત્વ ગયું, સમ્યક. પછી આની એના પછીના ગુણસ્થાનોમાં શું હોય છે, ચારિત્ર સંબંધી ક્રોધ માન માયલો, એમાં પછી સમજી લેવાનું. અનંતાનું બંધી ગયું, અપ્રત્યાખ્યાના વણી ગયું, પ્રત્યાખ્યાના વણી ગયું અને સમ્યક. આ રીતે શ્રદ્ધાની વિપરીતતા ગઈ, ચારિત્રની પણ વિપરીતતા ગઈ, તો ક્યાં પહોંચે છે, બારમે ગુણસ્થાને. અને બારમે પૂર્ણ વિતરાગતામાં પહોંચે તો તરત જ શું થાય છે, કેવળ જ્ઞાન. તો દીપમાં શું છે, દીપ પ્રકાશમાં છે કે નહીં, તો એ કેવળ જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય. અને કેવળ જ્ઞાન દશા પ્રગટ થયું, તેરમું ગુણસ્થાન. પછી ચૌદમે શું થાય છે, ચૌદમે શું થઈ જાય, અયોગપણું થઈ જાય. જે આશ્રમની છેલ્લી કાલીમાં કયો છે, યોગ છે. આશ્રવ છે ને કેટલા પ્રકારના, બે પ્રકાર જે છે, દ્રવ્યાશ્રવ ભાવશ્રવ જુદી વાત, પુણ્ય પાપ એ જુદી વાત, પણ એના જે બીજા પાંચ પ્રકાર, મિથ્યાત્વ અવૃત્તિ પ્રમાદ કસાય અને છેલ્લો શું ગયો, તે ક્યારે જાય, ચૌદમાં ગુણસ્થાને અયોગ કેવી. તો ધૂપ દ્વારા કરતા કે આવી મારી ચંચળતા રહિત, યોગની ચંચળતા રહિત હવે મારી કેવી થઈ જાય, નિશ્ચળ દશા. અને આવી દશા ચૌદમે ગુણસ્થાને આવ્યો, હવે કેટલા વર્ષ સુધી રહે, ચૌદમા ગુણસ્થાનમાં કેટલા વર્ષો સુધી રહે, પાંચ હસ્વર બોલે તો શું થાય, સિદ્ધ દશા. તો ફલમાં એ સિદ્ધ દશા. આ રીતે અષ્ટદ્રવ્યથી જોઈએ તો ગુણસ્થાનની પણ એની સાથે, એટલે પણ ભાવના સાથે એવી હોવી જોઈએ. તો આજે આપણે કસાઈથી રહીત અને પછી જયમાલામાં પણ સામ સામ આવ્યું હતું ને, હે ભગવાન અમે બંધનના દશામાં પડ્યા છે, કારણ કે બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં છે, આપ તો અતિન્દ્રિય આત્મામાં છો, તો બંધ રહીત નિર્બંધપણામાં અમે ઉદય સામેમાં જોડાઈ જઈએ, તમે સ્વભાવ સાથે જોડાઈ ગયા છો. એમ સુંદર રીતે બધી મૂળ ભાવના ભરેલી આવી કાર્ય હોવું જોઈએ. ક્રિયા તો કરી લઈએ છીએ, પણ જ્યાં ભાવના એની સાથે જોડાયેલી નથી તે શું છે? શુષ્ક જ્ઞાન છે, શુષ્ક ક્રિયાઓ છે. તે ભાવનાથી આપણે કરી રહ્યા છે. હવે આપણે આપણા વિષય ઉપર આવીએ. પૂજ્ય ગુરુદેવજીએ જે આપણને 372 ગાથા, પછી પ્રવચન સારની 189 ગાથા, પછી 220 નંબરનો શ્લોક અને સાથે શું દેખાડ્યું હતું, સમયસા નાટકમાં એ જ કળશનો પદ્યાનુવાદ છે. તો એ આમાં છે સર્વ વિશુદ્ધ દ્વારમાં 62, 63, 64, 65, 66 એ પદો છે એમાં. એમાં લીધું છે, થોડુંક એનાથી આપણે લઈએ, અર્થ જ લઈએ. અજ્ઞાનીઓના વિચારમાં રાગ દ્વેષનું કારણ. અજ્ઞાનીઓને એટલે આપણને રાગ દ્વેષ થાય છે, એ કેવી રીતે થાય એનો છે. કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ દ્વેષ ભાવ ઉદ્ગલની જબરજસ્તીથી થાય છે. આ કોની વિચારણા છે? આ કોનો અભિપ્રાય છે? કોનો અભિપ્રાય છે? આપણો આવી તો હવે ન ભૂલ કરીએ, અમે તો અહીંયા સુધી અભ્યાસ કર્યો છે, તો એવું નથી. આપણો અંદરનો અભિપ્રાય ફરીથી છે ને, મૂર્ખ શબ્દ, કોઈ કોઈ મૂર્ખ છે ને, મૂર્ખ જ કહે, બીજું શું કહે. પોતાનો દોષનો પણ જો સ્વીકાર થતો નથી તો ટાળવાના ઉપાય સુધી તો ક્યાં પહોંચશે? એક જેમ આજે ગુરુદેવજી 73 ગાથામાંથી એક સરસ બધી સુંદર વાતો લીધી છે. એક જ રાગ માટે ત્રણ અપેક્ષાઓ આ પ્રિષ્ટિકામાં ખાસ કરીને દેખાયું, ત્રણ પ્રકારે. પહેલો રાગ ની શેની વાત કરી? ક્રોધાદીનો કોણ સ્વામી છે? ઉદ્ગલ કર્મ જેનો સ્વામી છે. આવું તો પહેલું એનું મૂળ ગાથામાં એના માટે કયો શબ્દ છે? છું એક શુદ્ધ મમત્વહીન, એમ આવ્યું હતું ને, મમત્વહીન. તો શું છે કે ક્રોધાદી જે ભાવો છે એનો સ્વામી કોને કીધું? ક્રોધાદી પાસે એનું વિશ્વપણું, અનેકપણું, એનો સ્વામી કોણ કીધું? પૂદગલ. પછી બીજા બોલમાં એને શું લીધું? ચૈતન્યના વિશેષમાં થતા ચંચળ કિલ્લો, એવું આવ્યું તો પછી શેમાં પણ શબ્દ શું વાપરો? પૂદગલ જેનો સ્વામી એમ નહીં, ચૈતન્યના વિશેષોમાં. વિશેષોમાં એટલે પરિણામમાં, દશામાં એ ચંચળ કલલો. અને પછી ત્રીજું શું લીધું છે? અજ્ઞાનથી આત્મામાં થતા એકદમ. આખી એક જ ટીકામાં, એક જ ગાથામાં જુદી જુદી અપેક્ષા. એક બાજુ સ્વભાવ દ્રષ્ટિએ સ્વભાવમાં ક્યાંય વિકાર છે જ નહીં, તો પછી વિકારને ટાળવું એ પણ નથી. એ અપેક્ષાએ જોઈએ તો જે કોઈ વિભાવ જેના લક્ષે થયા એના કહીને સ્વભાવ વિભાવનું ભેદજ્ઞાન કરાવશે. પરદ્રવ્ય જબરજસ્તીથી મને કરાવ્યા છે એ સિદ્ધ કરવું નથી. ત્યાં શું સિદ્ધ કરવું છે? જેમ કોઈ વ્યક્તિ 10 વાર કહેવા છતાંય સમજતો ન હોય, 10 વાર કહેવા છતાં પણ અંતે કંટાળીને શું કહેવાય, આમ થોડું શું કહીએ, નહીં સાવ બુદ્ધું છે ને એવું બધું નહીં, અંતે બહુ કંટાળીને શું કહે, સાવ ગધેડા જેવો છે એમ કે ને આમ. તો ખરેખર એ શબ્દ પ્રયોગ શેના માટે છે? એને ગધેડો સિદ્ધ કરવા માટે છે કે સમજણના અભાવને સિદ્ધ કરવા માટે? કોઈ એમ કે ગધેડો ક્યાં છે, એ તો સીધો મનુષ્ય છે, એને ક્યાં પૂછડું છે ને પગ છે. ફરીથી શબ્દ પ્રયોગની પાછળ શું છે? અભિપ્રાય, ભાવ શું છે એને કહેવાનું. પશુ તરીકે એને સિદ્ધ નથી કરવો, પણ જેમ પશુમાં એ સમજણનો અભાવ છે એવી રીતે એને સમજણનો અભાવ છે એટલા માટે. એથી એમ કરીને એને પશુ તરીકે જ માની લેવો એ તો વિપરીતતા છે. એમ અહીંયા આખું પહેલું જે કહ્યું, ઉદ્ગલ કર્મ જેનું સ્વામી છે એવા ક્રોધાદીનું વિશ્વપણું, પછી એમાં આગળ શબ્દ છે ને, તેના સ્વામી રૂપે ક્યારેય નહીં પરણતો હોવા, શબ્દ છે એવા બધા. શબ્દ શું વાપરો છે? સ્વામી પણ. અને પાછો કેવું છે? સદાય નહીં પરણતો હોવા. હું કેવો છે? મમતા રહી પછી એ બોલ. આખું ભેદજ્ઞાન કરવા માટેના આ શબ્દ પ્રયોગ છે. એને ક્યારે જેમ ઓલાને બુદ્ધિની અપેક્ષાએ કીધું તો ફિઝિકલી ન સમજી લેવો. ફિઝિકલી તો એ કેવો છે? મનુષ્ય છે, એ કોઈ તિર્યં પશુ નથી. એમ આખી એક અંદરના કયા પ્રયોજનથી કઈ અપેક્ષાથી વાત એ ચાલે છે. તો અહીંયા આપણે ફરીથી બનાસીદાસજી કહે છે, કોઈ મૂર્ખ મૂર્ખ કેમ સાવ આટલો બધો મૂર્ખ કેમ? પોતાને પોતાની આકુતાનું વેદન થાય છે અને એનો યથાર્થ સ્વીકાર નથી. કોણે કરાવ્યું છે? મને પૂતગલે કરાવ્યું. પૂતગલે તું પોતે અજ્ઞાન ભાવે રાગને વેદી રહ્યો છો અને તું એમ કહે છે કે એ કરાવે છે. તો એ આત્મામાં રાગ દ્વેષ પૂતગલની જબરજસ્તી થાય છે. હવે એનું પછી આગળ પોતે કહે છે, અમે અમારાથી નથી કહેતા, શાસ્ત્રમાં એવું આવતું હોય છે. કર્ણાના યુગમાં તેઓ કહે છે, અજ્ઞાની મૂર્ખ જે છે, કે પૂતગલ કર્મરૂપ પ્રણમનના ઉદયમાં જેમ જેમ જોર કરે છે. અને બીજાની તો વાત નહીં, આપણે શું કરીએ ભાઈ, હમણાં એવો કર્મનો આકરો ઉદય આવ્યો છે ને, કાંઈ નહોતું શરીરમાં, રોગ નહોતો ને અચાનક બધું આ બધું આકરો ઉદય આવે ને, ક્યારેક આવે કે ના આવે? એકદમ થઈ જાય, કાંઈ ન હોય ને એકદમ કેન્સર સુધી લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી જાય, બધો વેપાર ધંધો ચાલતો હતો સરખો, એમાં અચાનક કાંઈક શું થઈ ગયું, એવું નુકસાન થઈ ગયું બધું, કર્મનો ઉદય. અત્યારના આપણે કર્મનો આપણને ઉદય કેવો છે? આકરો છે કે ઢીલો છે, મંદ છે, કેવો? આપણને કર્મનો ઉદય અત્યારના કેવો છે? મંદ છે કે તીવ્ર છે? આકરો. મને ઉદય ન હો, મને જ્ઞાનનો ઉદય હો. મારામાં શેનો ઉદય છે? મારામાં કર્મનો ઉદય ન હો, હું ચેતન પદાર્થ છું. કર્મનો ઉદય તો જળ છે, જળનું પ્રણમનમાં જળ હોતો હો, મને એનાથી કઈ ફરક નથી. હું ચૈતન્યમય પદાર્થ છું, મારામાં નિરંતર શેનો ઉદય થઈ રહ્યો છે? જ્ઞાનનો ઉદય થવો એ મારું અસ્તિત્વ, મારું સ્વરૂપ છે. અને એવું સ્વરૂપ હોવા છતાં મેં એ સ્વીકાર્યું નથી તો મારા દોષે પર્યાયમાં વિભાવનો ઉદય છે. પણ મારામાં ક્યારેય કર્મનો ઉદય છે જ નહીં, અને જેનો મારામાં અસ્તિત્વ નથી એનો મને ભય શું, એની લાલચ શું? પાડોશી કરોડ કમાય કે કરોડ ગુમાવે, આપણને શું થતું? હરખ શોક ક્યારે થાય? ક્યારે થાય? ખરેખર એક ક્ષેત્રાવગાએ રહેલા શરીરને જેણે પાડોશી પ્રમાણે જો જોયું છે યથાર્થપણે, એ ભેદજ્ઞાનના માર્ગે હશે. નિકટતામાં ક્યારે એકતા કરીશ નહીં. તો અહીંયા ફરીથી કે એ કોઈ એમ કહે છે કે પૂતગલ કર્મરૂપ પ્રણમતા પણ ઉદયમાં જેમ જેમ જોર કરે, તીવ્ર કે મન તું જોડાય એના ઉપર આધાર છે. ઉદય તો ઉદય છે, અને તીવ્ર તો એક સામાન્ય, માની લો શરીરનું એટલું એકત્વ હોય, સામાન્ય તાવ આવ્યો હોય તો ઘણા શું કરતા હોય, એવું બૂમાબૂમ કે એમ જેમ તીવ્રતા ડોક્ટર બોલાવે, તો શું ઉદય છે કે પોતાનું જોડાણ છે? તીવ્ર મંદ માટે કોણ છે, જવાબદાર કોણ છે? ઉદય છે કે પોતાના પરિણામ? અને કોઈને તીવ્ર અસાતા ને બધું હોય અને છતાં કેવો હોય છે? શાંત ભાવે. અધિકાર તારો છે. બહુ સુંદર આગળ આવશે જવાબમાં કે તું ચેતન રાજા થઈને આવો કેમ? જેમ રાજા હોય એનો અધિકાર કેટલો હોય? કોક રાજ્ય હોય એના રાજાનો કેટલો અધિકાર હોય? કેટલો અધિકાર હોય? કેટલો અધિકાર હોય? નહીં, કેટલો અધિકાર? રાજાને વળી કેટલો શબ્દ ન લાગુ પડે. રાજા છે એમ અહીંયા તું કોણ છો? આગળ કહેશે બનાવશે, તું ચેતન રાજા છો, તારા પરિણામ ઉપર તારો સંપૂર્ણપણે શું છે? અધિકાર છે. કેટલા કે પ્રકારના. તો આ રીતે કે જેમ જેમ કર્મનું જોર થાય છે તેમ તેમ અતિશયપણે રાગ દ્વેષ પરિણામ થાય છે. આવું શબ્દ શું? કોઈ 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 એટલે બધા આવું મૂર્ખતા અજ્ઞાનતા નથી કરતા, પણ જે જ્ઞાની ધર્માતા એ નહીં, પણ આપણી જેવા ભલે બોલતા ન હોય પણ અભિપ્રાય તો કાંઈક ને કાંઈક હમણાં એવો સાતાનો ઉદય, પુનનો ઉદય છે, તે બધું સરખું ચાલે છે ને બધું, નહીં નિરંતર બધું શું કહે, સવળું બધું શ્રીમદજીએ તેના માટે શું કહે, અવળા કરે સવળા જેના પાસા પડતા. ગુજરાતીમાં કે ધૂળમાં હાથ નાખે ને સોનું પાકે, અને ઓલું સોનામાં નાખે ને ધૂળ થઈ જાય. ઉદય છે એમાં કઈ ચિંતા ના કરે એવું બનતું જ હોય છે, એમાં કોઈ પોતાની હોશિયારી કે કોઈ પોતાનું મૂર્ખતા નથી. ઉદય આદિન, અરે કમસે કમ આટલા અભ્યાસ પછી એટલી તો દ્રઢતા થવી જ જોઈએ. ઉદય આધીન સંયોગ અને પુરુષાર્થ આધીન પ્રેરણા. મને જેનું વેદન થવાનું છે પરિણામી કોને આધીન છે? સંયોગ આધીન નહીં, ઉદય આધીન નહીં, મારા પોતાના પુરુષાર્થને આધીન. અને સંયોગની જે રચનાઓ થાય છે એ કોને છે? ઉદય આધીન છે. તો એ અહીંયા આપણો અભિપ્રાય બનાસીદાસજી લખ્યો, હવેનો ઉત્તર આપે છે. એના પછી 64, 65, 66 પદ છે. શ્રી ગુરુ કહે છે, ફરીથી શબ્દ શું આપ્યો છે? શ્રી ગુરુ જેને પોતાના ચૈતન્ય આત્માની અનુભૂતિ રૂપી લક્ષ્મી જેને પ્રગટ થઈ છે, એવા અનુભવી શ્રી ગુરુ શું કહે છે કે જે કોઈ આ રીતે ઉલટી હટ પકડીને શ્રદ્ધાન કરે છે તેઓ કદી પણ રાગ દ્વેષ મોહથી છૂટી શકતા નથી. આ એક સ્ટેટમેન્ટ છે, પછી કારણ આપશે શું કામ નથી છૂટી શકતા. ફરીથી શ્રી ગુરુ શું કહે છે કે આવી ઉલટી હટ પકડે છે. કઈ હઠ? કઈ હઠ? કે કર્મના ઉદયથી જ આ રાગ દ્વેષ મોહ થાય છે એવી શું પકડી છે? હઠ. હઠ શબ્દ ક્યારે આમ સામાન્યપણે વાત થાય? જીદ પોતે ન માને એમાં વિપરીતતા હોય. સત્યનો સ્વીકાર જુદી વાત છે, ને અસત્યતાનો એને પકડી રાખવું એ હઠ છે. જેમ જ્ઞાની પાસે શું હોય, સત્યનો એવી દ્રઢતા છે એ હઠ નથી, અને વિપરીતતાનો એને પકડી રાખવું એ હઠ છે, અથવા એને દુરાગ્રહ કહીએ. એક આગ્રહ જુદી વાત છે અને એક દુરાગ્રહ જુદી. એમ જ્ઞાનીની પાસે પણ સત્યનો શું હોય છે? સ્વીકાર છે, દ્રઢતા છે, એ હઠ છે એ સાચી રીતે. જેમ એક મમતા છે અને એક શું છે? સંયોગ છે. જ્ઞાનીને ક્યારે પણ એના પ્રત્યેની સંયોગો છે એની મમતા નથી કર્યું, એ તો બાયમાં પુણ્ય આધીન સંયોગ છે, અને એ જ વસ્તુને આપણે મમતા તરીકે કરીને એને પરિગ્રહ બનાવે છે. એમ અહીંયા જ્ઞાનીનો એ હઠ નથી, વિપરીતતામાં હઠ હોય છે. તો ઉલટી હઠ પકડીને સદાન તેવો કદી પણ રાગદ્વેષ મોથી છૂટી શકતા નથી. કેમ નથી છૂટી શકતા? આગળ કારણ આપશે કે જો કર્મથી થતું હોત તો સંસારી જીવ એવો કોઈ જ નથી કે જેને કર્મનો ઉદય ન હોય, તો નિરંતર શું થયા કરશે? રાગ દ્વેષ મોહ થયા જ કરશે. જેમ આજ ગુરુદેવજી ફરીથી લીધું, તો એક સિદ્ધાંત બધા ગણા લે છે, જે જેમાં એકત્વ કરે, મમત્વ કરે, કર્તૃત્વ કરે, એનો ક્યારેય અભાવ નહીં કરી શકે. કારણ કે એને તો એ શું કરે, એની વૃદ્ધિ છે, એનો કોઈ અભાવ કરી શકશે? એ રીતે લીધું, ક્રોધાદિનો સ્વામી પણ હું ક્યારેય પરણતો નથી. જો એનો હું સ્વામી, યાદ કરી શકતી સ્વ સામે છેલ્લી, કે રાગનો જો હું સ્વામી થાવ, કરતા થાવ, તેનો અભાવ હું કેદી કરીશ, અને એટલા માટે હું સ્વામી નથી. તો થયા છે ને, તો જેના લક્ષે થયા એના કરીને એનાથી આખો ભેદ ના કરાવતો અહીંયા, કે એ કોઈ દી રાગ દ્વેષમાંથી છૂટી શકતા નથી. શા માટે? કારણ આપે, જો જગતમાં જીવનો પૂતગલ સાથે હંમેશા સંબંધ રહે તો તેને શુદ્ધ ભાવની પ્રાપ્તિનો કોઈ પણ અવસર જ થતો નથી. પૂતગલ કર્મથી થાય અથવા નો કર્મ આવીને કરાય, શું કરે? ઓલા એવું સરસ મજાનું ભોજન આમ બનાવ્યું તો ઉપવાસ હતો, પણ શું થઈ ગયું? નહી, કોનાથી થયું? ક્યારેક વિચાર આવે છે, કેવડી ભગવાનના જ્ઞાનમાં એ બધું જણાતું હશે કે નહીં જણાતું? તેમને કેટલો રાગ થતો હશે? ચલો એનાથી કોઈ તો વિતરાગ થઈ ગયા, એને તો કઈ ન હોય, એની જગ્યાએ આપણે મુનિરાજ લઈએ, શું હોય છે? સરસ અન્ને મનને નહીં પ્રસન્ન વંદે ચક્રી તથાપી ન મળે. કોની વાત છે? પૂર્ણ વિતરાગ થયેલાની વાત નથી. જો સંયોગો રાગ કરાવતા હોત, જો કર્મના ઉદયથી રાગ દ્વેષમો થતા હોત, તો એમને કેમ ન થતા? તીવ્ર અસાતાના ઉદયે ઉપસર્ગ પરિસવ મુનિરાજને હોય, પરિણામ શેના હશે? પાપના કે પુણ્યના? કેવા પરિણામ હશે? ફરીથી ઉદય શેનો છે? તીવ્ર અસાતાનો, પાપનો ઉદય છે. સંયોગ કેવા છે? ટોટલી પ્રતિકૂળ. ઉપસર્ગ છે, પરિસર. પરિણામ શેના હશે? શેના હશે? પાપના કે પુણ્યના? બેમાંથી તો એક જ હોય ને, બીજા ક્યાં હોય પરિણામ? બીજા ક્યાં પરિણામ હોય? પાપ છે. શુદ્ધ કેટલીક વાર થાય, કદાચ થોડી વાર થાય, ઇનિશિયલ થઈ જતા હશે. ક્યારેય વિચાર કરો. આ કોઈ સિમ્પલ એક પ્રથમાનુયોગના પણ આ પ્રસંગો ઉપરથી પુણ્ય નહીં, પાપ તો નહીં, પુણ્ય તો નહીં, શ્રેણી માંડીને પૂર્ણતા પામે છે શુદ્ધતાના પરિણામ. આ શું દેખાડે છે? તું રાજા છો. જેમ 17-18 ગાથામાં ક્યાંથી શરૂઆત કરી? જીવરાજ. અરે આચાર્યદેવ તને કહે છે કે તું રાજા સમાન સર્વશક્તિશાળી છો, તો જ્યાં તારે કાર્ય કરવા જવું ત્યાં તારો પુરુષાર્થ બળ કેમ નથી વાપરતો? અને જે એક પરમાણુ પણ આપણો થઈ શકવાનો નથી, ત્યાં 24 કલાક સુધી મહેનત કરે છે. અશક્યને શક્ય કરવામાં આપણો અનંત કાળ ગયો છે. ફળમાં આકૃતા જ મળી છે. એ અશક્ય છે. એક પરમાણુને મમતા તૃષ્ણા તો કેટલાની પડી છે? આખા લોકાલોકને એમાં કોઈ ભેદ નથી પાડતા. અને છતાં એ 38 ગાથામાં શું શબ્દ વાપર્યો? પરમાણુ માત્ર નથી. અરે અનંત કાળથી અશક્યને શક્ય કરવામાં ગાળ્યો, હવે તો જાગૃત થા. જેમ કોઈ રેતી લઈ અને પેલા ઘાણીને બધું થતું ને, એમાં એ પેલે અને પછી નીચે રાહ જોવે છે, તેલ નીકળે કે ન નીકળે. મેં આજ થોડી મહેનત ઓછી કરી, કાલ વધારે મહેનત કરીશ. જીવનમાં અનંત કાળની ભૂલમાંથી હવે તો બહાર નીકળવાનો વિચાર ઉગવો જોઈએ. કરવાની વાત તો દૂર, ફળ મળવાની તો દૂર, કમસે કમ વિચાર હવે ના કે હું ક્યાં કાર્ય કરી રહ્યો છું. પુરુષાર્થ મહેનત સુખને માટે અશક્ય માં કરું છું કે કંઈક શક્ય છે એમાં કરું છું? તો અહીંયા કહે છે કે પોતે જો પૂદગલ, એને આ જો જગતમાં જીવને પૂદગલ સાથે હંમેશા સંબંધ રહે છે, અને પૂદગલ જો મને રાગ દ્વેષમો કરતા હોય તો તેને, તેને એટલે કોને? મને શુદ્ધ ભાવોની પ્રાપ્તિનો, શુદ્ધ ભાવ એટલે અહીંયા સંવર નિજરા મોક્ષ, આત્માની નિર્મળ શુદ્ધપણતીની પ્રાપ્તિનો કંઈ પણ અવસર છે જ નહીં. એટલે કે તે પર્યાયમાં ક્યારેય શુદ્ધ જ થઈ શકશે નહીં. કારણ કે ફરીથી સિદ્ધ અભિપ્રાય કયો માયનો છે? કે પૂદગલ છે, પૂદગલ કર્મ અથવા નો કર્મના સંયોગ મને શું કરાવે છે? રાગ દ્વેષ મોહ કરાવે છે. મને કાંઈ જ નહોતું, પણ હવે એટલી બધી ગરમી છે તો કાંઈ ઉપયોગ ટકતો નથી. નહીં, આજકાલ બફારો બહુ વધી ગયો ને બધું, 50 ડિગ્રી સુધી ટેમ્પરેચર, એટલે આપણનો ઉપયોગ બરોબર છે કે નહીં? થોડોક તો આમ તર્ક લોજિકલ લાગે છે ને? લાગે કે નથી લાગતા? આટલી બધી ઠંડી પડી હોય ને તમે કહો અમારો ઉપયોગ ન જાય, એવા એવા ધર્માત્માનો કોઈ દી વિચાર કર્યો છે? સાતમી નરક જેવી રૌ રૌ કહેવાય છે, એનું શું છે? એક્સ્ટ્રીમ ટુ એક્સ્ટ્રીમ. એમાં પણ ઉપયોગ પલટાવીને સ્વાનુભૂતિમાં ચૈતન્ય દેવના દર્શન કરી શકે છે, એની વિચારણા કેમ નથી કરતી? જેની કલ્પના ન, જેને તો બીજી ભાષામાં કહીએ કે એના દુઃખ એને ભોગવા છે ને કેવડીએ જાણ્યા, એવી દશામાં જો પ્રગટ કરી શકે તો પૂદગલે કર્યું શું? પૂદગલ મને શું કરી શકે છે? એ જડેશ્વર છે તો હું પણ ચેતનેશ્વર છું. એવી જ રીતે વિચાર કરીએ તો અનુકૂળતાના યોગમાં પણ સમય ગસન પામી શકાય. સામાન્યપણે દ્રષ્ટાંત શેનું આપવામાં આવતું હોય છે? કારણ કે જીવને ડર શેનો છે? પ્રતિકૂળતાના, પણ અનુકૂળતાની લાલચમાં હું સ્વભાવને ચૂકી જાઉં છું એ કોઈ યાદ નથી આવતું. સામાન્યપણે ભય ને એ બધું શેનું લાગે છે? પ્રતિકૂળતા આવશે હું મારા સ્વભાવથી શું થઈ જાય, ચ્યુત થઈ જાય. એટલે સામાન્યપણે દ્વેષનો એને ભય છે, પણ ક્યારે રાગ પણ ઇક્વલી એમાં કાંઈ જ ઓછું નથી, પણ મને મારા સ્વભાવથી ચ્યુત કરાવે છે એનો આપણને ભય કેમ ન લાગ્યો. ઉલટાની એની તો હોશ કરતા, એની તો માગણી કરતા હોય છે. તો અહીંયા કહે છે ફરીથી એક બહુ જ બે શું કરી નાખું છું, એક ઘાને ક્યારે પણ પડ રહ્યો છે મારા પરિણામને અંશ માત્ર પણ બળ જોગરી કરાવી શકે પરાણે કરાવી શકે એવું છે જ નહીં. જે કાંઈ થાય છે એનો કોણ છે જવાબદાર? કોણ છે? હું એકલો 100% પરિણામનો જવાબદાર છું. કોઈ પણ સંયોગો નથી. એ તો શાસ્ત્રમાં એક સંયોગોને દેખાડવા માટે, સંયોગ વૃત્તિ છોડાવવા માટે કહેવામાં આવે છે કે જો આ રીતે નરકમાં જાય તો દુઃખ પહોંચશે, તને તો દુઃખી થઈશ. સંયોગ નરકનું ક્ષેત્ર એ કોઈ દુઃખના કારણ નથી. એક સરસ પ્રસંગ એક ગુરુદેવસિંહના જીવનમાં એક બનેલો. કેસ લો ત્યારે તો સાધુ પ્રણામ કેસ લો જ કરે ને, ત્યારે પ્રશ્ન થયો કેટલું દુઃખ થાય છે. ત્યારે તો નારાયણભાઈ જ ઉત્તર આપેલો તરતી, જેટલું શરીરમાં એકત્વ એટલું દુઃખ. શું છે ગુરુદેવ તો એને પૂછ, એટલે એમને કે કેટલું? જેટલું શરીરમાં એકત્વ. કમસે કમ હવે સંયોગની લાલચ કે સંયોગનો ભય છોડીને મારા પરિણામથી જ મને જે કાંઈ દુઃખ થશે કે સુખ થાય છે મારા પરિણામ, અને એ પરિણામની જવાબદારી મારા ઉપર. સુખ દુઃખ શેનું વેદન? શેનાથી? મારા પરિણામથી. અને મારા પરિણામ કેવા થવા એની જવાબદારી કોની? એ કોના હાથની વાત છે? મારી વાત છે. અજ્ઞાનતામાં પણ કરવાનું મારી સ્વતંત્રતા છે, અને જ્ઞાન ભાવ કરવાની પણ મારી સ્વતંત્રતા છે. તો એ જો પૂતગલથી થતું હોત તો કોઈને શુદ્ધતા જ થઈ શકતી નથી. તેથી ધેર ફોર શું પ્રૂવ થયું? ચૈતન્ય ભાવ ઉપજાવવામાં ચૈતન્ય રાજા જ સમર્થ છે. છે શબ્દ ક્યાં છે? આ ચૈતન્ય રાજા ક્યાં રહેતો હશે? ક્યાં રહેતો હશે? અરે આચાર્ય દેવ તારા આપણા સામર્થ્યને પોતે જોઈને કહે છે તું પામર નથી કે કોઈ આવીને તારા ઉપર બળજોરી કરી દે, તને દબાવી દે એવો તું નથી. ચેતન રાજા તું જ પોતે સમર્થ છે. ચૈતન્ય ભાવ ઉપજાવવામાં, ચૈતન્ય ભાવ ઉપજાવવામાં એટલે કોઈ પણ જાતના પરિણામ અજ્ઞાન કરે તો પણ તારું સામર્થ્ય છે વિપરીત, અને વિતરાકતાના પરિણામ કરે તો પણ તારું સામર્થ્ય સવળું છે. તારું સામર્થ્ય છે ચૈતન્ય ભાવ ઉપજાવજો. એટલા માટે આવશે મિથ્યાત્વની દશામાં રાગ દ્વેષ ભાવ ઉપજે છે એ પણ તારી જવાબદારી, તારું સામર્થપણ. અને સમ્યક્ત દશામાં શિવ ભાવ એટલે મોક્ષ માર્ગનો અથવા મોક્ષનો જ્ઞાન દર્શન સુખ આદિ ઉપજે છે, એ બધું જ તારા પોતાનું જ એક કાર્ય છે. તે જ ઉત્પન્ન કરેલું છે, તેની જવાબદારી તારી છે, અને તું કરતા છે તો તું ભોગતા છે. જે જે કાર્ય છે તે સફળ છે, નિર્થક નથી. પછી ચાર બોલ છે કે નહીં? યાદ 10 દિવસમાં જલ્દી યાદ આવી જાય ને. સાકર ખાવાથી સાકરનું ફળ, વિષ ખાવાથી વિષનું ફળ, એવી રીતે અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી જેમ થયા વિના રહેતું નથી. પછી કયું છે? તેમ કસાયાદિ કે અકસાય, બે શબ્દ લઈ લીધા અહીંયા. જેમ જે કઈ પરિણામે આત્મા પ્રવર્તે છે તે ભાવનો આત્મા કરતા છે, અને કરતા હોવાથી ભોગતા છે. તો જીવનમાં એક ગુરુદેવજી ખાસ આપણું એ ધ્યાન દોર્યું છે કે ક્યારે પણ, ટોડરમલજીએ તો લખ્યું છે કે દોષ કરે પોતે અને નાખે કર્મ ઉપર, તું જો જૈન ધર્મ પાળતો હો તો આવી અનિતિ ન સંભળાય. બીજાની વાત અમે નથી લેતા, પણ તું જૈનમાં આવ્યો છો, દોષ પોતાને કરવો છે અને નાખવો છે બીજો, એ કેવી છે? અનિતિ છે. આવી જૈન માર્ગમાં વિતરાગ માર્ગમાં હોય તો આવી અનિતિ હોઈ શકે એને તો એ રીતે સુંદર એ વિષય ગુરુદેવશ્રી આપણને કર્તા કર્મ અધિકારમાં એ આપણને સમજાય છે. થોડુંક આપણે કર્તા કર્મ અધિકાર ઉપર આવીએ. શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? કર્તા કર્મ અધિકારમાં જયચંદજીના પહેલા જ દોરા ઉપર આપણે શરૂઆત કરી હતી ને, એમાં પહેલો શબ્દ કેવો વાપર્યો છે ફરીથી લીધું તું, કર્તા કર્મ પણ રાખવું છે કે ટાળવું છે? પેલો તો એ જ પ્રશ્ન, કર્તા કર્મ પણ રાખવું છે કે ટાળવું છે? નહીં, કર્તા કર્મ પણ ટાળી દેવું, હું મારે તો અકર્તા જ્ઞાતા રહેવું છે. નહીં, સૌથી સારું નહીં, કરીએ તો ભોગવવું પડશે ને, એની કરતા મારે તો કઈ કરવું જ નથી મારે. કેમ 47 શક્તિમાં 21મી શક્તિ કઈ છે? કઈ કઈ શક્તિ છે? અકર્તૃત્વ, વેરી ગુડ. અને 22મી કઈ છે? અભોક્તૃત્વ છે. 21 અને 22 અકર્તૃત્વ, બરોબર છે ને? અકર્તા જ થવું છે ને, અભોક્તા જ થવું છે ને? તો 47 શક્તિમાં 22 સુધી જ વાંચી, પછી ન વાંચી? 42મી કઈ છે? કર્તુ શક્તિ છે. 21મી અકર્તુ શક્તિ છે, અકર્તા શક્તિ. એની જ ડબલ કરજો, 42 કઈ આવશે? તો શું છે? એ જ આખું છે. જ્ઞાન ભાવનો કરતા છે તો અનાકુળ આનંદ નતું ભોગતા બનીશ. અકર્તા છે, અકર્તા એટલે કે રીતે કે જેનું કરવું તારામાં અધિકાર નથી, એ પડદ્રવનો અકર્તા છે. અને વિભાવનો કરતા બનીશ તો આકૃતા થશે, માટે એનો અકર્તા થશે. પણ પોતાના જ્ઞાન ભાવનું જો કરતા નથી તો ક્યારે પણ આનંદનું વેદન ક્યારે આવવાનું નથી. કારણ કે કરે તે ભોગવી, તો કરતા તો અહીંયા એટલા માટે જય સિંહજી ખાસ શબ્દ વિભાવ મૂક્યો છે. ફરીથી કરતા એ અકર્તા પણ જે આત્માનો સ્વભાવ છે, અને એની અકર્તા શક્તિની વ્યાખ્યામાં શું છે જોઈ લેવું છે. સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતત્વ ભાવથી જુદા એવા ભાવોના ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ છે. 21મી શક્તિ સમસ્ત, પેલો શબ્દ છે સમસ્ત, કર્મથી કરવામાં આવતા જ્ઞાતત્વ ભાવથી જુદા જે પરિણામોના ઉપરમ સ્વરૂપ, કારણના એનો ઉપરમ શબ્દ છે ને, ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ. તો શબ્દ શું છે? એમાં સ્વભાવ ભાવના અકર્તાનો સ્વભાવ નથી લખ્યો. સમસ્ત બધા જ, ચાહે સો શુભ હો ચાહે સો અશુભ હો, કોઈ પણ એમાં લેવાનું. પછી કર્મના સંગે ઉત્પન્ન થતા વિભાવ ભાવનું લખ્યું. કઈ નિર્મળ પર્યાય નો અકર્તા છો ત્યાં છે ને સ્વભાવ? હા, નિર્મળ પર્યાય એક સમયની છે, નાશવાન છે, એના ઉપર દ્રષ્ટિ નથી દેવાની, માટે એની તરફ કરતા પણ નહીં. પણ એવું નથી કે એનું ન જ કરવું એવો મારો સ્વભાવ, વિભાવને ન કરવો એવો મારો સ્વભાવ. પણ સ્વભાવની નિર્મળ એમાં કરતું શક્તિમાં આવશે. છ કારકની અનુસાર જે કર્મમાં સિદ્ધરૂપ ભાવો અને એના ભાવનો હું કરતા છું, એ પણ મારો એક શું છે? સ્વભાવ છે. તો અહીંયા કરતા કર્મ વિભાવને મટાડ્યું તો એવું, અને તો શું થશે? જ્ઞાનમય હોય તો જ્ઞાનમય ભાવનો હું કરતા છું અને જ્ઞાન ભાવ મારું કાર્ય છે. વિભાવનું જ્યાં કરતા કર્મ પણ છૂટી ગયું, હજી તો પડરેવનું કરતા પણ ગુરુદેશી ઘણી વાર કહેતા, અથવા ગુરુદેશી કહેતા આત્મા પડરેવનો કરે નહીં, બધું ઘણું શરીરનું. ત્યારે એક પ્રેમચંદભાઈ રાણપુર વાળા હતા, કદાચ સાંભળ્યા હશે, એ ગુરુદેવની ઓછું સાંભળતા, એટલે પાઠ હતી. એ શું કે સાહેબ, આ તમે કહો છો પણ એ સ્વાધ્યાય મંદિરની બાઉન્ડ્રીની અંદર, બહાર નહીં એમ. કે આવું કોણ માને કે હું પરનું કરું નહીં, એવું કોણ માને શરીરનું નહીં એવું? અરે, પરદ્રવનું હું કરતા નથી એ સાંભળતા શું થાય? પરસો હોય માનવામાં શું છે? આટલું કરીએ છીએ ને તમે ના પાડો છો. આમાં મૂળ અભિપ્રાયમાં વિપરીતતા કેમ આવે છે? કરતા કોને કહેવાય એ વાત જ આપણને ખબર નથી. કરતા એટલે કોણ? કરતા કોણ થઈ શકે? કરતા કોને? જેમ કે એની વ્યાખ્યા ડેફિનેશન શું છે? કાર્યકાળે ખાલી હાજરી હોય છે એટલે કાર્યકાળે જેને વિકલ્પ થાય કરવાનો એ જ કરતા બને, તો શું કરતા? અને એટલા માટે કરતા કર્માધિકારમાં આચાર્ય બહુ બધી વ્યાખ્યાઓ સહિતની વાત કરી છે. કાર્ય ન કરતા, કરતા એ કરતા શબ્દ ક્યાંથી આવ્યો? કાર્ય ન કોઈ કરે છે એટલે માટે કાર્ય. તો કાર્ય છે એ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? કાર્ય જે છે એ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? પર્યાય. તો એનો નિયમ શું આપ્યો? પર્યાય રૂપે, પરિણમન રૂપે, કાર્ય રૂપે જે થાય એ એનો કરતા. આ સિદ્ધાંત એનો. કરતા થઈને તારે કોકને કરવું છે ને, કોઈ કાર્યને, કોઈ ક્રિયા, કાર્ય, પર્યાયને, તો શું સિદ્ધાંત આપ્યો છે? 51 નંબરનો શ્લોક કરતા કરવામાં આવે છે કે એ રૂપે તું થજે. આચાર્ય કે છૂટશે તને, પણ કન્ડિશન શું છે, શરત શું છે? એ રૂપે થવું જોવે. તો માની લો મારે શરીરનું કાર્ય કરવું છે તો શું થવું? મારે શરીર રૂપે થવું પડશે. અને જો હું શરીર રૂપે થાવ તો હું સ્વયં કેવો થઈ જાઉં? જડ થઈ જાઉં. આ એક સિદ્ધાંત પણ જો કહીએ, પણમે તે કરતા, 51 નંબરના શ્લોકમાં પહેલું છે, પણમે તે કરતા. અને એ જ રીતે 99 ગાથામાં છે, પર દ્રવ્યને જીવ જો કરે તો જરૂર શબ્દ છે તન્મય બને. જીવનમાં બુજ સિદ્ધાંતો એ કરતા કર્મ અધિકારમાં આવ્યા છે. એક ગાથામાં તો આગળ આવે છે ને કે અણસંક્રમું, હું એ રૂપે સંક્રમણ થઈ જાઉં, પલટી જાઉં તો એનો શું છે, કરતા થઈ શકું. પણ હું એ રૂપે તો સંક્રમણ પામતો નથી તો હું એનો કરતા કઈ રીતે થઈ શકું? એનો બધા સિદ્ધાંતો આપણે શું કર્યું છે, આપણી કલ્પનાએ આપણે માની બેઠા છે. ક્યારેક ક્યારેક મોહ બુદ્ધિથી જગતના અસ્તિત્વને જોઈશ નહીં, વિવેક જ્ઞાનથી જગતને જોજે, ભિન્નતા તને દેખાયા વગર રહેશે. શેનાથી જોઈએ છે આપણે? મોહ બુદ્ધિથી જોઈએ છે તો શું થાય છે? ક્યાંક ક્યાંક સારું લાગતા રાગની ઉત્પત્તિ થઈ જાય છે. કલ્પના છે આપણી મોહ બુદ્ધિથી. અને ક્યાંક શું લાગે છે? આપણા અભિપ્રાયથી, ઈચ્છાથી વિરુદ્ધ લાગે ત્યાં શું ઉત્પન્ન થઈ જાય છે? દ્વેષ. બસ આ જ રાગ દ્વેષની રમત, આ તેનું નામ જ સંસાર. એકવાર એક વિવેક જ્ઞાનથી, વિવેક જ્ઞાનથી જોતા જડ જડ રૂપે, ચેતન ચેતન જે કહે, તો જડ ભાવે જડ પરિણામ. બહુ સિમ્પલ શબ્દોમાં આપણે વિચારીએ તો એ જે સમયસાર આદિના ભાવો છે આપણને ખ્યાલ આવી શકે. તને જો એ જડપણે દેખાશે તો જડનું અસ્તિત્વ જડ રૂપે પણ મન થાય કે જડનું અસ્તિત્વ ચેતન રૂપે પણ મન થાય? તો જડ ભાવે જડ પરિણામે, ચેતન ચેતન ભાવ. ચલો બે પણમે તો છે, પણ છતાં અમે એકબીજાનું કરીએ તો ખરા ને? કોઈ કોઈ જો ફરીથી તારે જો કરવું હશે તો પલટવું પડશે, સંક્રમણ પામવું પડશે, તે રૂપે થશે. કોઈ કોઈ પલટે નહીં છોડી. જીવનમાં આપણા ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે કે આવા ક્ષેત્ર અને આવા કાળમાં આવી એક ભેદ જ્ઞાનની વાણી પણ, શબ્દો પણ કાને પડી રહ્યા છે. એ પુણ્યના ઉદયમાં ખરેખર અંતરંગની રૂચિને જાગ્રત કરીને જેવું શ્રવણ છે એવું આપણે પ્રણમનનો પુરુષાર્થ કરીએ તો સમજવું આ આપણને આવો એક દેવશાસ્ત્ર ગુરુનો યોગ બન્યો છે. આપણે આંગણે આવા વિતરાગી જિનેન્દ્ર પરમાત્માઓ પરમેષ્ટિ બિરાજમાન છે એનું આપણને મળ્યાનું કંઈક